એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કાયદાની દુનિયામાં થોડા ઊંટા ઉતરીશું, પણ પેલી નિયમો અને કલમોની સુખી વાતો નથી કરવી.
બરાબર.
આપણે વાત કરીશું કાયદાની પાછળ શું છે, એના મૂળ વિચારો, એના સવાલો, એટલે કે કાયદાનું તત્વજ્ઞાન.
હા, અને એના માટે આપણી પાસે એક સરસ પુસ્તક છે, રેમન્ડ વેક્સનું ફિલોસોફી ઓફ લો, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. હવે આ વિષય કદાચ આમ થોડો મતલબ ગહન લાગે.
હા, એવું લાગે શરૂઆતમાં,
પણ ખરેખર તો એ આપણા રોજબરોજના જીવન સાથે જોડાયેલો છે. તમે જુઓ, આપણે સવારથી સાંજ કાયદાઓથી ઘેરાયેલા છીએ, ટ્રાફિકના નિયમ હોય કે પછી આપણું બંધારણ.
સાચી વાત.
પણ આપણે ક્યારે એમ ઊંડાણથી વિચારીએ છીએ કે આ બધા કાયદા આવે છે ક્યાંથી? શું કોઈ પણ નિયમ ફક્ત એટલા માટે સાચો કે સરકારે બનાવ્યો? શું કાયદો અને આપણી જે નૈતિકતાની સમજ છે એ બે વચ્ચે કોઈ સંબંધ ખરો, કે પછી બંને અલગ છે?
આ બહુ મૂળભૂત સવાલો છે.
બિલકુલ. અને આ પુસ્તક છે ને, એ આપણને આવા જ સવાલોની એક સફર કરાવે છે. જટિલ લાગે એવા કાયદાકીય તત્વજ્ઞાનને, એટલે કે જ્યુરિસપ્રુડન્સને, સરળ બનાવે છે.
તો આ સફર પર આપણને લઈ જનાર લેખક છે રેમન્ડ વેક્સ. એમના વિશે થોડી વાત કરીએ. તેઓ હોંગકોંગ યુનિવર્સિટીમાં કાયદા અને કાનૂની સિદ્ધાંતના એમેરિટસ પ્રોફેસર છે.
હા.
અને એમનું ખાસ ક્ષેત્ર છે ગોપનીયતાનો કાયદો, પેલો પ્રાઇવસી લો. એમાં એમનું નામ ઘણું મોટું ગણાય.
બરાબર. પણ એમની ખરી તાકાત મને લાગે છે કે એમના દાયકાઓના વૈશ્વિક અનુભવમાં છે. યુકે, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, જુદી જુદી જગ્યાએ ભણાવ્યું છે.
અચ્છા.
એટલે એમને અલગ અલગ કાનૂની સિસ્ટમ્સની ઊંડી સમજ છે. પણ એનાથી વધારે મહત્વનું શું છે ખબર છે?
શું?
એમની જે આવડત છે ને, જટિલ કાયદાકીય વિચારોને એકદમ સરળ સ્પષ્ટ ભાષામાં મૂકવાની, પેલી ભારેખમ શૈક્ષણિક ભાષા નહીં.
હા, એ બહુ જરૂરી છે.
સીધી વાત, સામાન્ય માણસ પણ સમજી શકે કે આ કાયદાનું તત્વજ્ઞાન શું છે. ઉદાહરણો પણ એવા આપે કે આપણને તરત સમજાય.
તો પછી આ પુસ્તકનો મુખ્ય હેતુ શું કહી શકાય, કોના માટે છે?
જુઓ, મુખ્ય હેતુ તો એ છે કે જે લોકો કાયદાના વિદ્યાર્થીઓ છે, વકીલો છે, અથવા તો આપણા જેવા સામાન્ય નાગરિકો જેમને જાણવાની ઈચ્છા છે કે આ કાયદાની પાછળ ચાલી શું રહ્યું છે.
જિજ્ઞાસુ લોકો.
હા, એમના માટે આ કાયદાના તત્વજ્ઞાનની દુનિયાનો એક દરવાજો ખોલી આપે છે. એ મૂળભૂત સવાલો ઉઠાવે છે અને એના જે જુદા જુદા જવાબો આપવાનો પ્રયાસ થયો છે એ વિચારધારાઓનો પરિચય કરાવે છે. ટૂંકમાં એક સરસ શરૂઆત કરાવે છે.
અને પુસ્તકની મુખ્ય દલીલ શું છે, એ શું કહેવા માંડે છે?
કેન્દ્રીય વાત એ છે કે કાયદો એટલે ફક્ત નિયમોનો એક તાર્કિક સૂકો સંગ્રહ નથી. વેક્સેસ એ વિચારને પડકારે છે કે કાયદો સાવ અલગ, નૈતિકતા વગરનો હોઈ શકે.
એટલે પેલું લીગલ ફોર્મેલિઝમ જેને કહે છે.
બરાબર. એ કહે છે કે ના, કાયદો તો નૈતિકતા, ન્યાય, સત્તા આ બધા સાથે ગાઢ રીતે જોડાયેલો છે. પેલો મૂળ સવાલ છે ને, કાયદો શું છે? વેક્સ કહે છે કે એનો કોઈ એક સીધો જવાબ નથી, પણ જુદા જુદા સિદ્ધાંતો એનો જવાબ કેવી રીતે આપે છે એ સમજવું બહુ જરૂરી છે. એનાથી આપણને ખબર પડે કે કાયદાનો સાચો રોલ શું છે, એનો હેતુ શું હોવો જોઈએ.
અચ્છા, તો પુસ્તક આપણને કયા કયા મુખ્ય વિચારોની સફર કરાવે છે? શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત તો પહેલા મૂળભૂત સવાલથી જ થાય, કાયદો શું છે. અને ત્યાંથી તરત જ આપણે પેલી મુખ્ય ચર્ચાના કેન્દ્રમાં આવી જઈએ છીએ.
કઈ ચર્ચા?
કાયદો અને નૈતિકતાનો સંબંધ. શું કાયદો નૈતિકતા સાથે જોડાયેલો હોવો જ જોઈએ, જેમ નેચરલ લો વાળા માને છે? કે પછી કાયદો અને નૈતિકતા બે અલગ વસ્તુઓ છે, જે લીગલ પોઝિટિવિઝમ કહે છે? આ બે વિચારધારાઓ વચ્ચેનો જે તણાવ છે એ પુસ્તકના કેન્દ્રમાં છે.
ઓકે, તો પહેલા નેચરલ લોની વાત કરીએ. પ્રાકૃતિક કાયદો આ શું છે?
આ તો મતલબ સૌથી જૂની પરંપરા છે, હજારો વર્ષ જૂની. પ્લેટો, એરિસ્ટોટલ, સિસેરો, પછી સંત થોમસ એક્વિનાસ, આ બધા એવું માનતા હતા કે એક ઉચ્ચ કાયદો છે.
ઉચ્ચ કાયદો એટલે
એવો કાયદો જે માણસે નથી બનાવ્યો, જે કદાચ ઈશ્વરમાંથી અથવા તો તર્કમાંથી કે પ્રકૃતિના નિયમોમાંથી આવે છે. અને માણસે બનાવેલા કાયદા આ ઉચ્ચ કાયદાને અનુરૂપ હોવા જોઈએ. જો ન હોય તો એમનો પેલો પ્રખ્યાત સિદ્ધાંત છે, લેક્સ ઇન્જુસ્ટા નોન એસ્ટ લેક્સ.
લેક્સ ઇન્જુસ્ટા, એનો મતલબ શું?
અન્યાયી કાયદો એ કાયદો જ નથી.
ઓહો, આ તો બહુ મોટી વાત થઈ. એટલે જો કોઈ કાયદો આપણને મૂળભૂત રીતે અનૈતિક લાગે, ખોટો લાગે, તો એને કાયદો ગણવાનો જ નહીં.
હા, નેચરલ લોની વિચારધારા મુજબ તો એમ જ.
જેમ કે પેલું ઉદાહરણ આપ્યું હતું, નાઝી જર્મનીના કાયદા કે દક્ષિણ આફ્રિકામાં રંગભેદના કાયદા, એ ખરેખર કાયદા હતા જ નહીં એમ.
નેચરલ લોના દ્રષ્ટિકોણથી ના, કારણ કે એ મૂળભૂત માનવીય નૈતિકતાનું, કુદરતી ન્યાયનું ઉલ્લંઘન કરતા હતા. અને આ જ વિચારધારા, ખબર છે, પેલી નાગરિક અસહકારની ચળવળોને નૈતિક બળ આપે છે.
હમ, ગાંધીજીની જેમ.
બરાબર. અને આધુનિક સમયમાં પણ લોન ફુલર જેવા વિચારકોએ કહ્યું કે કાયદાની પોતાની એક આંતરિક નૈતિકતા હોવી જોઈએ, એટલે કે કાયદા બનાવવાની જે પ્રક્રિયા છે એ પણ ન્યાયી હોવી જોઈએ. કાયદા સ્પષ્ટ હોવા જોઈએ, જાહેર હોવા જોઈએ, વિરોધાભાસી ન હોવા જોઈએ.
એટલે પ્રોસિજરલ જસ્ટિસની વાત.
હા, અને પેલું ન્યુરેમબર્ગ ટ્રાયલ્સનું ઉદાહરણ યાદ છે?
હા, બીજો વિશ્વયુદ્ધ પછી.
ત્યાં નાઝી અધિકારીઓ પર કેસ ચાલ્યો. એમની દલીલ હતી કે અમે તો અમારા દેશના કાયદાનું પાલન કરતા હતા, પણ કોર્ટે એ દલીલ ન સ્વીકારી. એમને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે સજા કરી. એ શેના આધારે? તો કે એવા સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોના આધારે જે કોઈપણ દેશના કાયદાથી ઉપર છે. આ નેચરલ લોનો પ્રભાવ છે.
સમજાયું. પણ આની સામે પેલો બીજો વિચાર છે, લીગલ પોઝિટિવિઝમ, જે કદાચ આજે વધારે પ્રચલિત છે એમ કહેવાય છે. એ શું કહે છે?
લીગલ પોઝિટિવિઝમ એટલે કે કાનૂની હકારાત્મકવાદ. આનાથી મતલબ બિલકુલ ઉલટી વાત કરે છે. એમનો મુખ્ય સિદ્ધાંત છે અલગતાનો સિદ્ધાંત, સેપરેશન થીસિસ.
અલગતા, શેની અલગતા?
કાયદો શું છે અને કાયદો કેવો હોવો જોઈએ, આ બે સવાલોને એ લોકો અલગ પાડે છે. કોઈ કાયદો નૈતિક રીતે સારો છે કે ખરાબ એ એક વાત છે, પણ શું એ કાયદેસર રીતે માન્ય છે એ બીજી વાત છે. અને આ બે વચ્ચે કોઈ જરૂરી સંબંધ નથી.
એટલે એ લોકો એમ કહે છે કે કાયદાની માન્યતા એની નૈતિકતા પર આધાર નથી રાખતી.
બરાબર. એ આધાર રાખે છે ના સ્ત્રોત પર. શું એ યોગ્ય સત્તા દ્વારા, યોગ્ય પ્રક્રિયાથી બન્યો છે, જેમ કે સંસદમાં પસાર થયો છે, બસ એની અંદર શું લખ્યું છે, એ નૈતિક છે કે અનૈતિક, એનાથી એની કાનૂની માન્યતા પર કોઈ અસર થતી નથી.
પણ આ થોડું વિચિત્ર નથી લાગતું? મતલબ કોઈ કાયદો સાવ અન્યાયી હોય પણ યોગ્ય રીતે બન્યો હોય તો એને માન્ય ગણવાનો.
હા, પહેલી નજરે એવું લાગે. પણ પોઝિટિવિસ્ટની દલીલ એવી છે કે આનાથી આપણે કાયદાનું સ્પષ્ટ ઉદ્દેશ્યપૂર્ણ વિશ્લેષણ કરી શકીએ છીએ. આપણે કહી શકીએ કે હા, આ કાયદો છે પણ એ ખરાબ છે અને એને બદલવો જોઈએ. પણ પહેલાં એ સ્વીકારવું પડે કે હાલના તબક્કે કાયદો છે. ઇચ્છેલે હાર્ટ જેવા મોટા પોઝિટિવિસ્ટ વિચારકે આને વધુ સ્પષ્ટ કર્યો. એમણે કહ્યું કે દરેક કાનૂની સિસ્ટમમાં એક માન્યતાનો નિયમ હોય છે, રૂલ ઓફ રેકોગ્નેશન. આ કોઈ લખેલો નિયમ નથી હોતો, પણ સમાજમાં અને ખાસ કરીને અધિકારીઓમાં, જેમ કે ન્યાયાધીશો, સરકારી અધિકારીઓ, એક સમજ હોય છે કે કયા નિયમોને કાયદા તરીકે ઓળખવા.
જેમ કે આપણે ત્યાં સંસદ બનાવે એ કાયદો.
હા, દાખલા તરીકે ભારતમાં સંસદે પસાર કર્યો હોય અને રાષ્ટ્રપતિએ સહી કરી હોય એ કાયદો માન્ય ગણાય. આ આપણો એક પ્રકારનો માન્યતાનો નિયમ છે. એ કાયદો સારો છે કે ખરાબ એ ચર્ચા પછીની વાત.
ઓકે, તો આ બે મુખ્ય ધારાઓ થઈ, નેચરલ લો, નૈતિકતા જરૂરી, અને પોઝિટિવિઝમ, નૈતિકતા જરૂરી નથી, સ્ત્રોત મહત્વનો. પણ તમે કહ્યું કે પુસ્તકમાં રોનાલ્ડ ડ્વોર્કિનની પણ વાત છે, એમણે કોઈ વચલો રસ્તો કાઢ્યો?
હા, રોનાલ્ડ ડ્વોર્કિનને પોઝિટિવિઝમના મોટા ટીકાકાર ગણવામાં આવે છે. એમણે એક ત્રીજો માર્ગ બતાવવાનો પ્રયાસ કર્યો. ડ્વોર્કિન કહે છે કે કાયદો એટલે ફક્ત નિયમો, રૂલ્સ નહીં.
તો બીજું શું?
એમાં સિદ્ધાંતો પણ એટલા જ મહત્વના છે, ખાસ કરીને જ્યારે મુશ્કેલ કેસો આવે. એટલે કે એવા કેસ જ્યાં કાયદાના નિયમો સ્પષ્ટ ન હોય અથવા તો એક નિયમ બીજા નિયમ સાથે ટકરાતો હોય.
તારે ન્યાયાધીશ શું કરે?
પોઝિટિવિસ્ટ કહેશે કે જ્યાં નિયમ નથી ત્યાં ન્યાયાધીશ પોતાની સમજ વાપરીને એક રીતે નવો નિયમ બનાવે છે, કાયદો રચે છે. પણ ડ્વોર્કિન કહે છે ના, ન્યાયાધીશો કાયદો બનાવતા નથી.
તો શું કરે છે?
તેઓ અર્થઘટન કરે છે, ઇન્ટરપ્રિટેશન. એઓ આખી કાનૂની સામગ્રી એટલે કે બંધારણ, કાયદાઓ, જૂના ચુકાદાઓ, પરંપરાઓ, એ બધાને જુએ છે અને એમાંથી એવો અર્થ તારવે છે જે નૈતિક રીતે શ્રેષ્ઠ હોય અને સમગ્ર કાનૂની વ્યવસ્થા સાથે સુસંગત હોય. એ માને છે કે મોટાભાગના કેસોમાં એક સાચો જવાબ હોય છે જે શોધવાનો હોય છે.
આ અર્થઘટન અને સાચો જવાબ શોધવાની વાત રસપ્રદ છે. કોઈ દાખલો છે આનો?
હા, પુસ્તકમાં પેલો પ્રખ્યાત કેસ છે, રિગ્સ વી પામર.
હા, સાંભળ્યો છે.
એમાં શું હતું, એક યુવાન હતો, એને ખબર પડી કે એના દાદાએ વસિયતમાં મિલકત એના નામે લખી છે, પણ એને ઉતાવળ હતી એટલે એને દાદાની હત્યા કરી નાખી.
બાપરે.
હવે એ સમયના વારસાના કાયદામાં ક્યાંય એવું લખ્યું નહોતું કે જો વારસદાર હત્યા કરે તો એને વારસો ન મળે. નિયમ તો સીધો હતો કે વસિયતમાં જેનું નામ હોય એને મિલકત મળે.
તો પછી એને મળી મિલકત?
ના, કોર્ટે ના પાડી. કોર્ટે કહ્યું કે કાયદામાં ભલે સ્પષ્ટ નિયમ ન હોય પણ એક વ્યાપક કાનૂની સિદ્ધાંત છે જેનું પાલન થવું જોઈએ. કોઈ વ્યક્તિ પોતાના ખોટા કૃત્યથી લાભ મેળવી શકે નહીં.
અચ્છા.
ડોર્કિન કહે છે કે આ જુઓ, કોર્ટે નવો કાયદો નથી બનાવ્યો, એમણે ઉપલબ્ધ કાનૂની સિદ્ધાંતનું અર્થઘટન કરીને શ્રેષ્ઠ નૈતિક પરિણામ આપ્યો. આને જ એ કાયદાની અખંડિતતા, લો એઝ ઇન્ટેગ્રિટી કહે છે. મતલબ કે કાયદાને એક સુસંગત નૈતિક વાર્તા તરીકે જોવો જોઈએ.
આનાથી તો ન્યાયાધીશની ભૂમિકા ઘણી મહત્વની બની જાય છે. એ ખાલી કાયદો લાગુ નથી કરતા.
બિલકુલ. પણ પછી સવાલ આવે કે કાયદાનો આખરે હેતુ શું? ફક્ત વ્યવસ્થા જાળવવી કે પછી ન્યાય સ્થાપવો? પુસ્તકમાં જ્હોન રોલ્સના ન્યાયના સિદ્ધાંતોની પણ વાત આવે છે.
હા, થિયરી ઓફ જસ્ટિસ, બહુ પ્રખ્યાત પુસ્તક.
હા, રોલ્સ એક વિચાર પ્રયોગ કરવાનું કહે છે. ધારો કે આપણે બધા એક સમાજના નિયમો બનાવવા ભેગા થયા છીએ, પણ આપણે એક અજ્ઞાનતાના પડદા, વેલ ઓફ ઇગ્નોરન્સ પાછળ છીએ.
એટલે
આપણને કોઈને ખબર નથી કે નિયમો બની ગયા પછી સમાજમાં આપણું સ્થાન શું હશે. આપણે અમીર હોઈશું કે ગરીબ, પુરુષ કે સ્ત્રી, કઈ જ્ઞાતિના, કયો ધર્મ પાળતા હોઈશું, કશું જ નહીં. આવી સ્થિતિમાં આપણે કેવા નિયમો બનાવીશું જે બધા માટે ન્યાયી હોય?
રસપ્રદ વિચાર છે. તો કેવા નિયમો બનાવીશું?
રોલ્સ કહે છે કે આવી સ્થિતિમાં આપણે બે મુખ્ય સિદ્ધાંતો પર સહમત થઈશું. પહેલો, દરેકને શક્ય એટલી મહત્તમ અને સમાન મૂળભૂત સ્વતંત્રતાઓ મળવી જોઈએ. વાણી સ્વાતંત્ર્ય, ધર્મ પાળવાનું સ્વાતંત્ર્ય વગેરે.
ઓકે. અને બીજો?
બીજો સિદ્ધાંત અસમાનતાઓ વિશે છે. રોલ્સ કહે છે કે સમાજમાં સામાજિક અને આર્થિક અસમાનતાઓ ચાલે, પણ ફક્ત બે શરતો પર. એક, એ અસમાનતાઓ એવી તકો સાથે જોડાયેલી હોવી જોઈએ જે બધા માટે ખુલ્લી હોય. અને બે, અને આ બહુ મહત્વનું છે, એ અસમાનતાઓ એવી રીતે ગોઠવાયેલી હોવી જોઈએ કે તેનાથી સમાજના સૌથી ગરીબ, સૌથી નબળા વર્ગને મહત્તમ લાભ થાય. આને એ તફાવત સિદ્ધાંત, ડિફરન્સ પ્રિન્સિપલ કહે છે.
એટલે અમીર વધુ અમીર બને એમાં વાંધો નહીં, જો એનાથી ગરીબમાં ગરીબને પણ ફાયદો થતો હોય તો? આ થોડું સમાજવાદી નથી લાગતું?
હા, એમાં સમાજવાદી તત્વો છે અને એટલે જ બધા એનાથી સહેમત નથી. પુસ્તકમાં રોબર્ટ નોઝિક જેવા ઉદારમતવાદી, લિબર્ટેરિયન વિચારકોની પણ વાત છે.
એમનું શું કહેવું છે?
નોઝિક કહે છે કે ન્યાયનો આધાર પ્રક્રિયા પર છે, પરિણામ પર નહીં. જો કોઈએ સંપત્તિ યોગ્ય રીતે, એટલે કે ચોરી છેતરપિંડી વગર મેળવી હોય અને પછી લોકો સ્વેચ્છાએ એનું લેવેજ કરે, તો એનાથી જે પણ પરિણામ આવે, ભલે ગમે તેટલી અસમાનતા હોય, એ ન્યાયી છે. રાજ્યનું કામ ફક્ત લોકોના અધિકારો, જીવન, સ્વતંત્રતા, સંપત્તિનું રક્ષણ કરવાનું છે. રાજ્ય લોકો પાસેથી ટેક્સ લઈને સંપત્તિનું પુનઃવિતરણ, રીડિસ્ટ્રીબ્યુશન કરવું, ગરીબોને મદદ કરવી, એ નોઝિકના મતે અન્યાયી છે, કારણ કે એ વ્યક્તિની સંપત્તિ પરનો અધિકાર છીનવી લે છે.
એટલે રોલ્સ અને નોઝિક વચ્ચે બહુ મોટો મતભેદ છે.
હા, અને આ ચર્ચા સીધી આપણી રોજિંદી નીતિઓને સ્પર્શે છે. ટેક્સ કેટલો હોવો જોઈએ? સરકારે કલ્યાણ યોજનાઓ ચલાવવી જોઈએ? અનામત હોવી જોઈએ? આ બધાની પાછળ આવા જ મૂળભૂત દાર્શનિક મતભેદો રહેલા છે.
અત્યાર સુધી આપણે કાયદાને નિયમો, નૈતિકતા, ન્યાયના ચશ્માથી જોયો, પણ શું કાયદો હંમેશા એટલો આદર્શવાદી અને તટસ્થ હોય છે? પુસ્તકમાં કેટલાક વિવેચનાત્મક દ્રષ્ટિકોણની પણ વાત છે ને?
હા, અને એ બહુ મહત્વના છે, કારણ કે એ કાયદાના પહેલાં તટસ્થ અને ઉદ્દેશ્યપૂર્ણ હોવાના દાવા પર જ સવાલ ઉઠાવે છે. એ કહે છે કે કાયદો કંઈ હવામાં નથી બનતો, એ સમાજમાં બને છે, અને સમાજમાં સત્તાના સંબંધો હોય છે, સંઘર્ષો હોય છે.
એટલે
દાખલા તરીકે માર્ક્સવાદી વિચારધારા કહે છે કે કાયદો મોટાભાગે તો જે શાસક વર્ગ છે, જેની પાસે આર્થિક સત્તા છે, એના હિતોનું રક્ષણ કરવા માટેનું એક સાધન છે. પછી એક આખી વિચારધારા છે ક્રિટિકલ લીગલ સ્ટડીઝ, CLS. એ લોકો કહે છે કે કાયદો તો અનિશ્ચિત છે, એમાં ઘણા વિરોધાભાસ છે, અને જે સત્તામાં છે એ લોકો આ અનિશ્ચિતતાનો ઉપયોગ પોતાની રીતે કરીને યથાસ્થિતિ જાળવી રાખે છે.
અને નારીવાદી ન્યાયશાસ્ત્ર,
ફેમિનિસ્ટ જ્યુરિસ્પ્રુડન્સ, એ ધ્યાન દોરે છે કે આપણા મોટાભાગના કાયદાઓ ઐતિહાસિક રીતે પુરુષો દ્વારા પુરુષ દ્રષ્ટિકોણથી બનાવાયા છે. એમાં સ્ત્રીઓના અનુભવો, એમની જરૂરિયાતો, એમના પર થતા અન્યાયોની ઘણીવાર અવગણના થઈ જાય છે. કાયદાની ભાષા, એની રચના જ કદાચ પક્ષપાતી હોઈ શકે છે.
એટલે આ બધા વિચારો એક રીતે આપણને ચેતવે છે કે કાયદો જેવો દેખાય છે તેવો હંમેશા હોતો નથી, એના પર સવાલ ઉઠાવવા જરૂરી છે. કોના માટે આ કાયદો કામ કરે છે એ પૂછવું જરૂરી છે.
બરાબર. આ વિવેચનાત્મક દ્રષ્ટિકોણ કાયદાની પેલી ચમકતી સપાટી નીચે છુપાયેલા સત્તાના સમીકરણોને જોવામાં મદદ કરે છે. કાયદાનું શાસન, રૂલ ઓફ લો નો વિચાર સારો છે, પણ એ ખરેખર કોના માટે રાજ કરે છે એ સવાલ પૂછવો પડે.
અને પુસ્તકના અંતમાં ભવિષ્યની પણ વાત છે.
હા, લેખક એ પણ ચર્ચે છે કે આવનારા સમયમાં કાયદા સામે કેવા નવા પડકારો છે, જેમ કે વૈશ્વિકીકરણ, આંતરરાષ્ટ્રીય કાયદા અને દેશની પોતાની સાર્વભૌમત્વ વચ્ચેનો સંઘર્ષ, પછી ટેકનોલોજી, AI, ઇન્ટરનેટ, બાયોટેકનોલોજી.
હા, એનાથી તો કેટલા નવા પ્રશ્નો ઊભા થયા છે.
બરાબર. પ્રાઇવસીનું શું? ઓનલાઈન અભિવ્યક્તિની સ્વતંત્રતાની મર્યાદા શું? બૌદ્ધિક સંપદાના હક્કો, જીવનની વ્યાખ્યા શું? આ બધા નવા સવાલોના જવાબ આપવા માટે પણ વેક્સ કહે છે કે પેલી જૂની દાર્શનિક ચર્ચાઓ, નેચરલ લો, પોઝિટિવિઝમ, ન્યાયના સિદ્ધાંતો આજે પણ એટલી જ સુસંગત છે. એ આપણને વિચારવાનો એક પાયો પૂરો પાડે છે.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે થોડા મુખ્ય મુદ્દાઓ તારવવા હોય તો કયા કહી શકીએ? મારા મનમાં જે પહેલો આવે છે એ તો પેલો કાયદો અને નૈતિકતા વચ્ચેનો જે સતત તણાવ છે એ જ.
હા, એ તો કેન્દ્રમાં જ.
શું કોઈ કાયદો એટલા માટે જ પાળવો કારણ કે એ કાયદો છે, ભલે આપણને અનૈતિક લાગતો હોય? આ સવાલ આપણે આપણા દેશમાં પણ વારંવાર ઉઠતો જોઈએ છીએ કોઈ વિવાદાસ્પદ કાયદો આવે ત્યારે.
બરાબર. બીજો મુદ્દો છે કાયદાની માન્યતાનો, એટલે કે કઈ વસ્તુ કાયદાને કાયદો બનાવે છે. શું એનો સ્ત્રોત, કોણે બનાવ્યો, કેવી રીતે બનાવ્યો, પોઝિટિવિઝમ કે પછી એની અંદર રહેલી નૈતિકતા, નેચરલ લો. આ સમજવાથી આપણને ખ્યાલ આવે કે આપણે પોતે શા માટે નિયમો પાડીએ છીએ.
હા, ત્રીજો મુદ્દો ન્યાયાધીશની ભૂમિકાનો. શું એ ફક્ત એક મિકેનિક છે જે નિયમો લાગુ કરે છે, કે પછી એક દુભાષીઓ છે જે કાયદાનું નૈતિક અર્થઘટન કરે છે, જેમ ડોર્કિન કહે છે? આપણા સમાજ પર કોર્ટના નિર્ણયોની જે અસર પડે છે એ જોતા બહુ મહત્વનો ભેદ છે. પેલી ન્યાયિક સક્રિયતાની ચર્ચા પણ આની સાથે જોડાયેલી છે.
ચોક્કસ. ચોથો મુદ્દો જે પેલા વિવેચનાત્મક દૃષ્ટિકોણમાંથી આવે છે, કાયદો હંમેશા તટસ્થ નથી હોતો, એ સત્તાનું એક સાધન પણ હોઈ શકે છે અને ક્યારેક સમાજમાં રહેલી અસમાનતાઓને ઘટાડવાને બદલે વધારી પણ શકે છે.
એટલે કોને ફાયદો થાય છે એ સવાલ પૂછવો.
બરાબર. અને પાંચમો મુદ્દો જે રોલ્સ અને નોઝિકની ચર્ચામાંથી ઉભરે છે, વ્યક્તિગત અધિકારો અને સમાજના સામૂહિક હિત વચ્ચેનું સંતુલન. કાયદો સતત આ બે વચ્ચેનો રસ્તો શોધવાનો પ્રયાસ કરે છે. મારી સ્વતંત્રતા ક્યાં સુધી અને સમાજની ભલાઈ માટે મારા પર કેટલા નિયંત્રણો, આ એક શાશ્વત ચર્ચા છે.
પુસ્તકમાં કેટલાક વિકારો એવા છે જે ટૂંકમાં ઘણું કહી જાય છે, યાદ રહી જાય એવા.
હા, જેમ કે પેલું નેચરલ લોનું સૂત્ર, લેક્સ ઇન્જસ્ટા નોન એસ્ટ લેક્સ, અન્યાયી કાયદો એ કાયદો જ નથી. આ એક જ વાક્યમાં કેટલી તાકાત છે, એ આપણને સત્તા સામે ઊભા રહેવાની નૈતિક હિંમત આપે છે.
અને એની બરાબર સામે પેલું પોઝિટિવિઝમનો સિદ્ધાંત, કાયદાનું અસ્તિત્વ એક વાત છે, તેની યોગ્યતા કે અયોગ્યતા બીજી વાત છે. આ આપણને યાદ કરાવે છે કે કાયદાનું વિશ્લેષણ કરવા માટે ક્યારેક આપણી લાગણીઓ કરતાં તર્કને આગળ રાખવો પડે છે.
પછી મને ડ્વોર્કિનનો વિચાર બહુ ગમ્યો કે ન્યાયાધીશનું કામ એ મિકેનિકલ નથી પણ અર્થઘટનનું છે. શ્રેષ્ઠ નૈતિક વાંચન શોધવાનો પ્રયાસ એ કાયદાને વધુ માનવીય બનાવે છે એવું મને લાગે છે.
સાચી વાત. અને છેલ્લે પેલા વિવેચનાત્મક સિદ્ધાંતોનો સારાંશ કે કાયદો ઘણીવાર રાજકારણ જ છે જે શક્તિશાળી લોકોના હિતોને આગળ વધારે છે. આ આપણને કાયદાની દેખીતી તટસ્થતા પર સવાલ ઉઠાવતા શીખવે છે.
તો આ બધી વાતોનો આમ જોઈએ તો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ, આપણે શું કરી શકીએ આ જાણીને?
હા, એ મહત્વનું છે.
પહેલું તો આપણે વધુ સારા, વધુ જાણકાર નાગરિક બની શકીએ. જ્યારે પણ કોઈ નવા કાયદાની ચર્ચા થાય કે કોર્ટનો કોઈ ચુકાદો આવે ત્યારે આપણે વિચારી શકીએ કે આની પાછળ કઈ વિચારધારા કામ કરી રહી છે. શું દલીલો નૈતિકતા પર છે કે પ્રક્રિયા પર કે સત્તા પર?
બરાબર. બીજું, આપણે ન્યાયિક નિર્ણયોને વધુ સારી રીતે સમજી શકીએ. કોર્ટ ફક્ત નિયમો જોઈ રહી છે કે પછી ન્યાયના સિદ્ધાંતોનું અર્થઘટન કરી રહી છે? આ સમજ આપણને ચુકાદાઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં મદદ કરે.
ત્રીજું, જે લોકો સામાજિક ન્યાય માટે લડે છે એમના માટે આ વિવેચનાત્મક દ્રષ્ટિકોણ બહુ ઉપયોગી છે. કાયદો પોતે કેવી રીતે અન્યાયનું સાધન બની શકે છે એ સમજાય તો એને પડકારવાની સાચી રીત મળે.
અને ચોથું, આપણા પોતાના માટે પણ. ક્યારેક આપણે એવી સ્થિતિમાં મૂકાઈએ કે કોઈ કાયદો આપણને અન્યાયી લાગે ત્યારે શું કરવું? પાળવો કે વિરોધ કરવો? નેચરલ લો અને પોઝિટિવિઝમના વિચારો આપણને આ દ્વિધા વિશે વધુ ઊંડાણથી વિચારવામાં મદદ કરે છે, જેથી આપણો નિર્ણય ખાલી આવેશમાં નહીં પણ વિચારપૂર્વકનો હોય.
મારા માટે આ ચર્ચામાંથી મુખ્ય શીખ એ છે કે કાયદો એ કોઈ સ્થિર બંધિયાર વસ્તુ નથી, એ જવાબોનો સંગ્રહ નથી પણ પ્રશ્નોની એક સતત ચાલતી પ્રક્રિયા છે જે આપણા સમાજના મૂળભૂત મૂલ્યો, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા સાથે જોડાયેલી છે. એ ખાલી નિયમો કરતાં ઘણું વધારે જટિલ અને માનવીય છે.
અને હું એટલું જ કહીશ કે કાયદાના આ તત્વજ્ઞાનને સમજવું એ ખાલી વકીલો કે જજોનું કામ નથી, એ એક સક્રિય અને જવાબદાર નાગરિક તરીકે આપણા બધા માટે જરૂરી છે. કાયદા વિશે સવાલ પૂછવા, એની ટીકા કરવી, એને વધુ સારો બનાવવા માટે યોગદાન આપવું એ લોકશાહી સમાજનો પાયો છે.
અને કદાચ એક વિચાર સાથે આપણે સમાપન કરી શકીએ. જેમ જેમ દુનિયા બદલાઈ રહી છે, ટેકનોલોજી નવા પડકારો લાવી રહી છે, સમાજ બદલાઈ રહ્યો છે, તેમ તેમ કાયદાની ભૂમિકા અને હેતુ વિશે આપણે ફરીથી વિચારવાની જરૂર પડશે. શું આ જૂના સિદ્ધાંતો પૂરતા છે કે પછી આપણને કાયદા વિશે વિચારવાની કોઈ નવી રીતની જરૂર છે? આ એક મોટો પ્રશ્ન છે જેના પર આપણે સૌ વિચારી શકીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.